प्रवचन नंबर 54 तारीख 15/1/88 41 मिनट समयसार गाथा 14।
સમયસાર પરમાનુ શાસ્ત્ર એનો 14 નંબરની ગાથા પેલો એનો ભાવાર્થના બે પારા પૂરા થયા. ભાવાર્થનો ત્રીજો પારો 41 વળી અહીં એમ જાણવું કે આ નહીં છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નહીં પણ પરોક્ષ જણાવે છે. એટલે કે જે શુદ્ધ નહીં છે એ આત્માને પરોક્ષ જણાવે છે. પરોક્ષ જણાવે છે એટલે એના પ્રદેશો દેખાતા નથી. વેદન પ્રત્યક્ષ છે પણ પ્રદેશ પ્રત્યક્ષ નથી, તે અપેક્ષાએ તેને પરોક્ષ જણાવે છે એમ કહ્યું. શુદ્ધ દ્રવ્યા શીખનીનો વિષયભૂત બદ સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્ય વિનાયક આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ જ છે, વળી તેની વ્યક્તિ કર્મ સંયોગથી મતિશ્રુતાદિ જ્ઞાનરૂપ છે. તે કથનથી અનુભવ ગોચર હોવા તે પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. આવ્યું
શક્તિ તો આત્મામાં
પરોક્ષ એટલે કે એના પ્રદેશો દેખાય નહીં એવી શક્તિ છે આત્મામાં. અનંત ગુણની શક્તિ પિંડ એક આત્મા છે. એ આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે એટલે કે એમાં પુનપાપના પરિણામ કઈ છે નહીં. શુદ્ધાત્મા છે તે શક્તિ તો આત્મામાં પરોક્ષ જ છે. ગુણો છે એ ગુણો છે તે અવ્યક્ત છે અને પર્યાય છે તે વ્યક્ત છે. અવ્યક્તને પરોક્ષ કહેવાય. અવ્યક્ત છે તેથી તેને પરોક્ષ કહેવાય. પરોક્ષ એટલે કે એ આત્મા અંદર દેખાતો નથી, અનુભવાય છે, દેખાતો નથી, પ્રદેશ દેખાતા નથી, તે અપેક્ષા એ પરોક્ષ છે. અને વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ પણ કહેવાય. આમાં આવ્યું સમજો. વળી તેની વ્યક્તિ જો હવે વળી વ્યક્તિની વાત આવી, પર્યાયની શક્તિની વ્યક્તિ એટલે પર્યાય. કર્મ સંયોગથી મતિશ્રુતાથી જ્ઞાનરૂપ છે. આની આની જે શક્તિની વ્યક્તિ છે ને એ પણ એની જાતની મતિશુ જ્ઞાન છે, રાગાથી નહીં. તે એટલે મતિશુ તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ પણ કહેવાય છે. કથનચિત પરોક્ષ અને કથનચિત પ્રત્યક્ષ. અનુભવ ગોચર હોવાથી અનુભવમાં આવે છે આત્મા, જ્ઞાનને આનંદનો અનુભવ થાય છે પ્રત્યક્ષ નિર્વિકલ્પ ધ્યાનમાં. મતિશ્રુત એટલે સમ્યક મતિ, સમ્યક શ્રુત જ્ઞાનની વાત છે. અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. આ આપણે અમદાવાદ ખબર હોય તો ચૌરીજીની હારે ચર્ચા થઈ હતી. ચૌરીજીને ગજાબેન આ પ્રશ્ન હતો કે મતિશ્રુત જ્ઞાન આદિ પરોક્ષમ છે તત્વાર સૂત્રમાં, તો આપ કિસે માનતે? મને કહ્યું કે પ્રદેશ નથી જણાતા, તે અપેક્ષા એ પરોક્ષ છે. બાકી અનુભવની અપેક્ષા એ વેદનથી પ્રત્યક્ષ પણ છે. પ્રત્યક્ષ જો ન હોય તો સમ્યક દર્શન થયું ખબર કેમ પડે? સમીર દર્શન થાય છે એ તો પોતાને ખબર પડે છે, એ કોઈને પૂછવું નથી પડતું. જેમ દુઃખ વેદાય છે એમ અતિન્દ્ર સુખ પણ વેદાય છે, તો એને હું બેઠું નહીં. અનુભવ ગોચરવાથી પ્રત્યક્ષ પણ કહેવાય છે. આ તો અહીંયા આધાર મળ્યો એટલે વિચાર આવ્યો, આમાં આધાર 200 વર્ષ પહેલાનો છે. પ્રત્યક્ષ પણ કહેવાય છે અને સંપૂર્ણ જ્ઞાન, જે કેવું જ્ઞાન, તે જો કે છદ્મસ્ને પ્રત્યક્ષ નથી. અત્યારે છદ્મસ્ત હોય એને કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રત્યક્ષ જણાતી નથી, તો પણ આ શુદ્ધ નહીં, આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. આ બીજો વિષય ઊંચો આવ્યો, આ એક વિષય સમજવા જેવો છે. શું લખે છે, અને સંપૂર્ણ જ્ઞાન, ઓલી મતિ શુદ્ધ જ્ઞાન તો વ્યક્ત થઈ ગઈ પર્યાય અને અનુભવથી પ્રત્યક્ષ પણ છે હવે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન, તે જોકે છદ્મસ્થને, એટલે કે 12મા ગુરુસ્થાન સુધી છદ્મસ્થ કહેવાય, 4થો 5મો બધું છદ્મસ્થ કહેવાય. જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાનના દર્શન અત્યારે થતા નથી. પોતાની પર્યાયમાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, પણ અત્યારે વ્યક્ત થઈને જે મતિશુદ્ધ વ્યક્ત છે એમ કેવળ જ્ઞાન વ્યક્ત નથી, અને મતિશુદ્ધ વેદનથી પ્રત્યક્ષ છે એમ કેવળ જ્ઞાન વેદનથી અત્યારે પ્રત્યક્ષ નથી, જણાતું નથી કેવળ જ્ઞાન. જોકે છદ્મસ્થે પ્રત્યક્ષ નથી, તો પણ શુદ્ધ નહીં, એટલે અતિન્દ્રિય જ્ઞાન આત્માની સન્મુખ થયેલું તે આત્માના કેવળ જ્ઞાન રૂપને, એ કેવળ જ્ઞાનની અવસ્થાને કેવળ જ્ઞાન કેવું હોય એને પરોક્ષ જણાવે છે. આ વિષય 3 જગ્યાએ છે, એક સમયસારના ભાવાર્થમાં છે, એક શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, વિચાર દશાએ કેવું જ્ઞાન વર્તે છે, ઈચ્છા નહીં કેવું જ્ઞાન થયું છે, મુખ્ય નિર્ણય તો તે કેવું જ્ઞાન વર્તે છે, ક્યારે એ વાત છે. શુદ્ધ નહીંથી અત્યારે કેવું જ્ઞાનના દર્શન થાય છે છદ્મસ્થ. શુદ્ધ નહીં કહેવાય. હા, શુદ્ધ નહીં કહેવાય. કેમ
કે કેવળ જ્ઞાન પણ પોતે શુદ્ધ જ્ઞાન
છે, પોતે શુદ્ધ નહીં છે, અને એ એમાં આવ્યું છે કે આત્માને શુદ્ધ નહીં કહેવાય, જ્ઞાનની પર્યાયને શુદ્ધ નહીં કહેવાય, અને પૂર્ણ કેવળ જ્ઞાન થાય એને શુદ્ધ નહીં કહેવાય.
શુદ્ધને પૂર્ણ થયો,
પૂર્ણ થયો શુદ્ધ નહીં.
એમાં આશીર્વાદ અધિકાર
આપણે હમણાં લેશું નહીં, જ્યાં જ્યાં છે એ વિષય લેવું લઈ લેવું છે. આની હારે હારે વિડીયામાં ઉતરે છે ને, એટલે ખ્યાલ નહીં. નંબર 11 પછી બહુ કામ આવશે. છદ્મસ્થને કેવળ જ્ઞાનનું દર્શન કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. સવિકલ્પમાં સવિકલ્પમાં તો ખબર પડે છે, આજે કેવળ જ્ઞાનનું દર્શન ત્યાં સવિકલ્પમાં આવતા દર્શન થાય છે. મળ્યું તો ધ્યાન કોઈ કોઈને, કોઈ કોઈ જ્ઞાનીને કોઈ કોઈ વખતે, કોઈ વખતે મિટ નહીં, એ વાત કરે છે. હવે એ વાત મેં તમને બતાવ્યું છે, ક્યાં ભાવાર્થ, કયો ભાવાર્થ છે બતાવો, ખાડો કળશમાં કે ક્યાંક છે, 278 આ કાઢો, પછી કાઢીને મને કયો, એટલે આપણે જોઈ લઈએ. ચોખ્ખો પાઠ છે, મારા આમાં કદાચ હશે ભાવાર્થ. આવી ભાવના કરનાર, ભાવના એટલે એકાદ બીજી વિકલ્પ ધ્યાન આત્મભાવના ભાવતા એ શબ્દ નહીં વિકલ્પ નહીં અંતર ધ્યાનમાં આવી આત્માની ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે મેં લાલ સાઈન મારી છે આમાં આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતા સાક્ષાત કેવડી થયો અત્યારે જાણે કેવળ નામ થઈ ગયું અત્યારે સાક્ષાત શબ્દ છે બધી શુદ્ધમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા છે બધી શુદ્ધો જન્મત છે નિર્વિકલ્પ ધ્યાનમાં કોઈ વખતે એવી વિશેષ પ્રકારની નિર્મળતા થઈ જાય છે વિશેષ વિશેષ પ્રકાર ત્યારે જે શક્તિરૂપ કેવળ જ્ઞાન છે નયનો વિષય નિક્ષેપ છે શુદ્ધ જ્ઞાન તો નય છે પણ એનો વિષય નિક્ષેપ એટલે આત્મામાં જે ભવિષ્યની પર્યાય પ્રગટ થવાની હોય એને વર્તમાનમાં જાણી લઈએ એનું નામ નયનો વિષય નિક્ષેપ છે નય છે એ જ્ઞાનનો હશે નિક્ષેપ છે એ જ્ઞેયનો હશે સ્વજ્ઞે એમાં જે કેવું જ્ઞાન ભવિષ્યમાં થવાનું છે સાધક તો થઈ ગયો છે એટલે કેવું જ્ઞાન તો અવશ્ય થાય જ ભવિષ્યમાં કેવું જ્ઞાન થવાનું હોય અબજો વર્ષ પછી અબજો વર્ષ પછી એના વર્તમાનમાં દર્શન થઈ જાય સાક્ષાત કેવડી જ થયો હોય જયારે તેથી તે અનંતકાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે બસ કેવળના દર્શન થયા હવે અનંતકાળ સુધી કેવડી જ રહેવાનું છે એવું એને થઈ જાય છે કારણ કે આ જ ભાવનાથી કેવડી થવાય છે કેવળ જ્ઞાન ઉપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે બાહ્ય વ્યવહાર ચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે અને આના વિના વ્યવહાર ચારિત્ર શુભ કર્મને બાંધે છે મોક્ષનો ઉપાય નથી પછી બીજે ઠેકાણે છે બોલું કે ક્યાં
શુદ્ધ નાયકા
એકસો વીસ એકવીસ કળશ
શુદ્ધને પૂર્ણ થાય છે એને
હા એ અમેરિકામાં રહે છે લાભ પણ આગળ લખતા ભૂલી જશું આજે આગળ લખી લેશું અહીં શુદ્ધ નહીં વળે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાનમાં નાયક કેવળ ઓનલી માત્ર જ્ઞાન સ્વરૂપ જ છું થઈ જ નહીં અત્યારે છું
છું
શુદ્ધ છું બીજો બોલું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નહીં આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વેળા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ બીજો પાર ભાવાર્થ શુદ્ધ નહીં શુદ્ધ જ્ઞાનનો અંશ છે અને શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધ નહીં દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે વળી તે અનુભવ એક દેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવાય છે સાક્ષાત શુદ્ધ નહીં તો કેવો જ્ઞાન થાય છે સાક્ષાત પ્રગટ કેવો જ્ઞાન થાય ત્યારે શુદ્ધ નહીં નિપુણતા થઈ પણ શુદ્ધની શરૂઆત અત્યારે થઈ ગઈ એટલે કેવળ જ્ઞાનનો અંશ છે શુદ્ધ નહીં પણ એટલે એ અવયવી છે કેવળ જ્ઞાન કાલ આપણે નીકળી જ વાત ગુરુદેવના પ્રવચનમાં કેવળ જ્ઞાન જે છે થવાનું એને અવયવી કહેવાય આખું અને એનો એક અંશ છે પ્રતિશુદ્ધ એને અવયવ કહેવાય એ અવયવમાં અવયવીના દર્શન થાય છે
અવયવમાં
અવયવીનું દર્શન હા અવયવ છે એમાં અવયવીના દર્શન થાય છે જેમ કે તત્વજ્ઞાન તણીમાં આવે છે આવે છે ને એ
તો દ્રવ્ય પર્યાય માટે
હા એ આના દ્વારા આખું શરીરમાં તાવ છે આમ જરાક તમે લગાવો આ અવયવ છે પણ અવયવ છે એ અવયવીનો છે એટલે આખામાં જો તાવ હોય 104 ડિગ્રી તો આના દ્વારા આમ કરો તો ખ્યાલમાં આવી જાય છે. એમ આ કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે, એનો અવયવ પ્રગટ થઈ ગયો છે.
દ્રવિકા અવયવ ઉપયોગ ને એટલે એ ઉપયોગ વડે આત્માનું દર્શન થાય છે. અને જે શ્રુત જ્ઞાન સમ્ય જ્ઞાન પ્રગટ થયું એ પણ કેવળ જ્ઞાન નો અવયવ છે, એટલે એ અવયવમાં અવયવીનું દર્શન.
એક ભગવાન આત્માનું તો દર્શન થઈ ચુક્યા છે, એ તો પ્રશ્ન છે. એ અવયવીનો આ ઉપયોગ અવયવ છે એ બરાબર છે. અત્યારે તો કેવળ જ્ઞાનની પર્યાય
અવયવી છે.
કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ નથી. પ્રગટ થવાની તો નિશ્ચિત થઈ ચુક્યું છે, જ્ઞાની થઈ ગયો છે. એના અત્યારે પંચમ કાળ આ વાત ત્રણ જગ્યાએ છે. એક આમાં છે વંચાઈ હોય, બીજું શ્રીમદમાં છે. મેં શ્રીમદ જ્ઞાની છે કે નહીં એની ખાતરી અનાવૃત કરી દે. કોણ લખી શકે આ કાળમાં કે મુખ્ય નહીંના હેતુ એ કેવું જ્ઞાન વર્તે છે, ઈચ્છા ને કેવું જ્ઞાન થયું છે? શ્રીમદ છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પ્રગટપણે અત્યારે નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. કોઈને પૂછવા મારે પડતું નથી, સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે જો કદી પ્રગટપણે વર્તમાનમાં પંચમકાળમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે એટલે સર્વજ્ઞ ભગવાન એની વાણી દ્વારા વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. સ્પષ્ટ નિસંગ જાણ્યું છે, જાણીશ
નહીં.
શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, થશે નહીં,
થયું છે.
ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુએ કેવળ જ્ઞાન વર્તે છે. શુદ્ધ નહીં, મુખ્ય નય એટલે શુદ્ધ નહીં, ના હેતુએ કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાવાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિ નમસ્કાર હો, નમસ્કાર હો. બોલો, 1950મી સાલની આ વાત છે,
બરોબર?
એટલે છેલ્લી ઉંમરમાં, લગભગ 54મી સાલમાં સ્વર્ગવાસ થયો હશે, 4 વર્ષ પહેલા. આ પછી હું મારા વડામાં લખી લઉં છું, ભલે. પછી બે વાત તમને કરીએ, એક સમયસારના બાબત, બીજી શ્રીમદજીનો આધાર, ત્રીજી વાત એક તત્વાનુશાસન નામનું શાસન છે, નાગસેન મુનિ થઈ ગયા છે એને લીખું છે. એની અંદર એક લખે છે કે શુદ્ધાત્માનો અનુભવ કરતા અમને અર્યંતના દર્શન થયા. ત્યારે શિષ્ય પૂછે છે, અર્યંત તો અત્યારે પંચમ કાળ છે, અર્યંતના કેવું જ્ઞાનના દર્શન? હા, આ વાત મૃગજળની માફક જૂઠમુખ નથી,
બરોબર?
અમને અર્યંતના દર્શન છે. મુનિરાજ લખે છે, સત્ય વચનના પાલનનાર, ખોટું તો બોલે જ નહીં, સત્ય મહાવ્રતધારી લખે છે અમને અર્યંતના દર્શન થઈ ગયા. ત્રણ વાત, ત્રણ સાક્ષી આપી તમે, ચોથી સાક્ષી આપણા ગુરુદેવની ટોપ. એક વાર રાતના અંદરથી અનુભવ કરીને આવ્યા છે. પાસે પાટું પડીને લાવી દીધું હશે. રાત્રિ ચર્ચા પ્રશ્ન ઉત્તર થતા થતા પોતે પોતાની ઇમેલે બોલવા માંડ્યા. અનુભવ જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની શું વાત કરવીની તાકાત. મને ચૂકાય પણ રાખે નવીન કહેશે શુદ્ધ જ્ઞાનમાં કોઈ વખતે કેવળ જ્ઞાન જણાય છે દર્શન થઈ જાય છે ત્યારે. એક ભાઈ આ ગુરુદેવ બોલે છે ત્યારે સામે એક ભાઈ પ્રશ્ન, એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને, નહીં જ્ઞાન અપેક્ષાએ તો તરા બોલે આમો નહીં, હું જ્ઞાન અપેક્ષાએ કહું.
શ્રદ્ધા અપેક્ષાએ તો બધા સમજીને હોય, જ્ઞાન અપેક્ષાએ કોઈ વિશિષ્ટ પ્રકાર,
કોઈ વિશિષ્ટ પ્રકારને કોઈ વખતે કોઈ જ્ઞાન નહીં. બધાને થાય છે કે નહીં કહી શકાય નહીં, કહી શકાય એટલે કેવડી ગમ્ય છે, પણ જેને થયું એ કહી શકે. અને આ સાંભળનારા જે છે એમાં જેને આવું થાય અને ગીએ અને સાંભળનારા જો હા પડે તો એનું કામ થઈ
જાય.
શંકા કરે એવી વસ્તુ છે. બધી જ્ઞાન શુદ્ધ જ્ઞાન સમય જ્ઞાન અવયવ છે એનો તાકાત કોઈ ઓર છે. અરે પોતાના કેવળ જ્ઞાનને તો જાણી શકે છે.
પૂરું વાક્ય આવ્યું નવું વાક્ય
બધી શુદ્ધ કેવળ જ્ઞાન બોલાવે. આવ આવ તો અહીંયા બોલાવે છે ઘણી વાર. બીજો શું કરવું
પોતાના કેવળ જ્ઞાન,
પોતાને તો કેવળ જ્ઞાન દર્શન થાય છે પણ બીજો આ જીવ અરિયંત થશે, અરિયંતની પર્યાય અત્યારે જોઈ શકે બીજાની, બીજાની સિદ્ધની પર્યાય અત્યારે જોઈ શકે, અરિયંતી તો નહીં બીજાની ચક્રવર્તીની પર્યાય જોઈ શકે કે આ ચક્રવર્તી લાગે છે. અરે આ તો મુનિ લાગે છે એમ કહી દીધું, કોઈ જોઈને કોઈ જીવ જોઈએ જીવને જોઈને એ ટાકા નૈનો વિષય નિક્ષેપ છે. અને એ વાત આત્મધર્મમાં આવી ગયેલી છે ગુરુદેવના વ્યાખ્યાનમાં દ્રવ્ય નહીંમાં. એ કયું જાતનું છે આત્મધર્મ નંબર યાદ છે? કઈ ભરતભાઈ પાસે છે, એ તો બધાની પાસે. તમે ભરતભાઈને કાગળ લખજો કે
જો નહીં ભાઈ ઉસમે લિખને કી જરૂરત નહીં હૈ, વો હૈ ના આપકે પિતાજી કા ફોટો હૈ ઉસ પર, નય પ્રજ્ઞાપન
એમાં છે.
હા એમાં છે,
એમાંથી પ્રવચન આવે છે. નહીં પ્રજ્ઞાપનમાં તમે દ્રવ્ય નહીં જોઈ લેજો,
અને દ્રવ્યને પણ બે પ્રકારનું છે ને એમાં.
હા દ્રવ્યને બે પ્રકાર,
બે પ્રકાર,
બે પ્રકારની દ્રવ્ય નહીં ના બે ભાગ છે.
પહેલા દ્રવ્ય નહીં ની વાત છે,
પહેલા દ્રવ્ય ની વાત છે, પહેલો શબ્દ છે દ્રવ્ય નહીં. એમાં ગુરુદેવે કહ્યું હમણાં આત્મધર્મ આવ્યું પરભાઈ બંધાય કે સામોજી ચક્રવર્તી થવાનું તો જાણ નહીં, ચક્રવર્તી થઈ મોક્ષ કેમ કે 63 લાખ પુરુષ પર ચક્રવર્તી થાય એટલે તો એ પરંપરા એનો મોક્ષ થાય. એક ભવ્ય ઉપચાર હા તીર્થંકર થશે એમ જ્ઞાનના જ્ઞાનમાં પ્રતિભાત થાય છે. આ શ્રીમંદને થતો હતો વાંદરાને કહ્યું તું ઉતાવળ કરમાં તારો મોક્ષ થવાનો જ પણ વાર લાગશે. અંબાલાલભાઈની બહુ ટિફિન લઈને આવે રોજ વાડીમાં, એને અંબાલાલભાઈ ત્યાં સ્વાધ્યાય કરતા હો નડિયાદ કે કોઈ ગામ માટે ના. એમાં એક દિવસ ગમે તે કામ ઘરના કામમાં કે કોઈ કોઈ કામ આવ્યું હતું મોડું થયું ટિફિન લઈને આવવાનું, એમાં અંબાલાલભાઈ એના પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા, આટલું મોટું મોડું થઈ ગયું ભગવાનને આહારનું ટાઈમ ગયો ગયો ને આટલો બધો શ્રીમતી સાહેબ કૃપાણી મલાર ટકો સમય મોક્ષગામી ગયું છે.
વિદ્યા
દ્રષ્ટિ હતા એ બેન તો આઠમે ભાવે મોક્ષ છે. હા આઠમે ભાવે મોક્ષ છે એમ કઈ આનો મોક્ષ છે. એના પ્રતિ ગુસ્સો જોઈ શ્રીમદ રાજચંદ્રીના જ્ઞાનમાં સમય જ્ઞાની હતા. બીજા જીવનો મોક્ષ જોઈ લીધો એ જ્ઞાનની તાકાત. લોકોને જ્ઞાનની તાકાત ઉપર ભરોસો નથી રાખતો. અચિંત્ય શક્તિ સમય જ્ઞાન. કેટલીક વાર તો જ્ઞાનીઓ આ કાળ કનિષ્ઠ છે એટલે ગોપી રાખે છે. લોકોને વિશ્વાસ ના જીવી ન શકે એટલે એ કેટલા જ્ઞાનીઓ ગોપી રાખે. બાકી પોતાના ઉપર હું જાણી શકે છે પ્રતિભા થઈ જાય છે. ચેન્જમાં પ્રતિભા થાય છે એ અવધિજ્ઞાન નથી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવો પડે અને અવધિજ્ઞાનનો વિષય બીજાનો મોક્ષ જોવાનો નથી. એ તો શુદ્ધ જ્ઞાનની તાકાત છે. અવધિજ્ઞાન જોવું હોય તો એના રચકણ દ્વારા જોઈ શકે. આમ લંબાવે કે આઠ કર્મનો આમાં અભાવ ક્યાં દેખાય છે. આઠ કર્મનો અભાવ થઈ જશે એના ઉપરથી કહી શકે કારણ મોક્ષ છે. સીધો મોક્ષની પર્યાય ન જાણી શકે. શુદ્ધ જ્ઞાની તો સીધી મોક્ષની પર્યાય જાણી શકે. નિમિત્ત દ્વારા જાણી શકે. અનુમાન નિમિત્ત દ્વારા જાણી શકે. સીધો એ અરૂપીને ન જાણી શકે કેમ કે એનું રૂપી પદાર્થનો વિષય અને શુદ્ધ જ્ઞાન રૂપી અરૂપી બે પોતાનું રૂપર. એટલે મારી વાત છે કે આ ગુરુદેવ જે લેખું એનો અર્થ એને કોઈ જીવને ચક્રવર્તી તરીકે કોઈને ચેતંત્ર તરીકે એના જ્ઞાનમાં આવી ગયો છે તો જ લખે. પણ ગંભીર બહુ ને જીવી ન શકે લોકો. હવે દાખલા તરીકે એક જીવ મંદિરમાં પૂજારી હોય કે પટાવા પણ અને ભવિષ્યમાં ચક્રવર્તી થવાનું તો એ જાહેર કરે કોઈ માને ઉલટી મસ્કરી કરે. એટલે જ્ઞાનીઓ ગૃહક્ષેત્ર કાળ ભાવ જોઈ ઘરમાં બેસીને પોતાનું કામ કરીને બાકી. અરે ધીર્ય જોય એ મુનિ થઈને અરિયત થઈ જાય એમાં શું પણ આત્મા છે. આ તો સ્વાંગ છે. આ તો સ્વાંગ છે નીકળી જાય છે. સિંહની પર્યાયમાં ભાવેર ભગવાનનું સમય દર્શન થયું અને તીર્થંકરનો જીવ કોઈ કે ભાઈ આ તીર્થંકર થવાનો છે એ હરણીયને ફાળતો હોય કોઈ કે આ તીર્થંકર થવાનું કોઈ માને. પણ બાપુ આ તો એક સમયની પર્યાય છે પાપની. પાપ પલટીને પૂજને પૂજ પલટીને ધર્મ થાય એમાં શું. અલૌકિક આત્માની શક્તિ અચિંત્ય છે. કાલ સર્વજ્ઞ સ્વભાવની વાત આવી હતી. અવયવી અવયવ એ વાત આવી હતી ટેકમાં ગુરુદેવની કાલ ટેક વગર આ વિષય નીકળો આમાં આવતો એટલે એના અનુસંધાનમાં આ બધી વાત કરી. અમદાવાદમાં પ્રતિષ્ઠા હતી ત્યારે આ વિષય મેં લીધો હતો. બિલકુલ ભગવાનની દીક્ષા કલ્યાણનો દિવસ હતો ત્યારે આ કહ્યું. ગુરુદેવની વાત કરી હતી. ગુરુદેવ આ કહ્યું છે પણ શ્રદ્ધામાં આવવું કઠિન છે. આ
અત્યારે બહુ સારો કેવો જ્ઞાનનો અને જ્ઞાનની અચિંત્ય તાકાત મળશે બહુ સારો રહે છે. ચારે ચાર દાખલા
અને આધાર
આધાર ઠોકો
દાખલા આધાર સહિત વાત કરી છે.
પોતાની રીતે અમને પ્રત્યક્ષ દેખાવ એમ જ લાગે છે અમને
એવું છે. વર્તમાનને તું રજો વર્તમાન છે એ ટીમની. હો આમાં શું કોઈ દુર્યોધન હોય, કોઈ રોગી હોય,
કઈ બી હોય,
એમાં શું પણ પર્યાય પલટી નહીં, પરમાત્મા થવાનું એમાં. માટે કોઈ જીવ પ્રત્યે તો ક્રોધ કરિશ્મા, કસાય કરિશ્મા, એ ભવિષ્યમાં ભગવાન થવાનું, ત્યારે પાપ લાગશે. બીજા છે
આધાર
નથી, 120 ને. અચ્છા, આખું વાંચી લઈએ આપણે, શું આપણે ઇન્કમ થાય આ જોવાનું જે વળી શાંતિભાઈ આવી ગયા ભાઈ સારી આ વાત એવી છે. જ્ઞાનની શક્તિ એક વખત એક મુમુક્ષુ સાથે વાત મુંબઈમાં થયેલી. ભાઈ બોલો, જ્ઞાનની શક્તિનો વિશ્વાસ આવવો જગતને બહુ મુશ્કેલ છે, એ વાત સાચી છે. એકસો વીસ તો થઈ ગઈ, પછી 121 માં છે. હે, 121 વાંચવા જેવું, આખો કળશ વાંચી લઈએ. આપણે શું વાંચો, એ કે આપણે સ્વાધ્યાય કરવાનો, ભાવાર્થ વાંચવા જેવું. ભાવાર્થ એક સમયસાર શાસ્ત્ર આશ્રોધિકાર કળશ 121. ભાવાર્થ શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે હું શુદ્ધ છું, એવા પરિણમથી છૂટીને અશુદ્ધ રૂપે પરણવું તે, અર્થાત મિથ્યાદૃષ્ટિ બની જવું તે. જો કર્મના ઉદયથી મિથ્યાદૃષ્ટિ નથી થયો, શુદ્ધ રહેતી પોતે જ થઈ ગયો, હું શુદ્ધ છું એવું પરિણમન છૂટી ગયું અને હું અશુદ્ધ છું એ ભ્રાંતિ પાછી થઈ ગઈ. એકવાર તો થઈ ગયો સમય દ્રષ્ટિ, આશ્રવ અધિકાર છે, સાદી મિથ્યાદૃષ્ટિ થઈ જાય છે. અનાદી મિથ્યાદૃષ્ટિ હતો, સમય કર્મ થઈ ગયું, પાછું સુધરેથી ચૂત થઈ ગયું. યોગ્યતા જીવની એ પ્રકારની યોગ્યતા, સુધરેથી ચૂત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમથી છૂટીને અશુદ્ધ રૂપે પણ તે, અર્થાત મિથ્યાદૃષ્ટિ બની ગયું તે. એમ થતાં જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ થઈ ગયું એટલે રાગાદિ અનંતારૂમંદી કસાય ઉત્પન્ન થાય છે. તેથી દ્રવ્યાશ્રો કર્મ બંધનાકાર થાય છે અને તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે મિથ્યાદૃષ્ટિને. આ રીતે અહીં શુદ્ધનેથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી એટલે સમ્યક દર્શનથી ચ્યુત થવું એમ કરવું.
શુદ્ધતાથી પ્રતીતિ છે,
પ્રતીતિથી ચ્યુત થઈ જાય છે
એમ લખ્યું. શુદ્ધતાથી પ્રતીતિ છે,
શુદ્ધતાના ભાનથી લખવામાં પ્રતીતિ છે. ઠીક છે, કૌશમાં સમ્યક દર્શન અમારે થી ચ્યુત થવું એમ કરવું. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે. ઉપયોગ સમ્યક દ્રષ્ટિનો છૂટીને બહારમાં આવ્યો તો શુદ્ધની થી ચ્યુત નથી થયો, એ તો શુદ્ધ ઉપયોગ છૂટ્યો છે, શુદ્ધ પરિણતિ તો ચાલુ છે. એટલે અહીંયા આ અર્થ બોલો કયો જુદો, હવે જુદો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત શુદ્ધની થી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી. નિર્વિકલ્પ ધ્યાનનો શુદ્ધ ઉપયોગ હતો, સમ્યક દર્શન થયું, સવિકલ્પ દશામાં આવ્યો, શુદ્ધ ઉપયોગ રહ્યો નહીં, શુદ્ધ પ્રવૃત્તિ રહી ગઈ અને ભાવિન્દ્રી પ્રગટ થઈ, તો એ વિષય અહીંયા નથી, એ મુખ્ય નથી. કારણ કે શુદ્ધ ઉપયોગ રૂપ એવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પકાળ શુદ્ધ ઉપયોગ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયમાં ઉપયુક્ત થાય, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને જ્ઞેયથી જ્ઞાન થવા માંડે, તો પણ મિથ્યાત્વ વિના તે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહીં હોવાથી, એટલે કે એ રાગ મારો છે એવો અભિપ્રાય નથી એને જ્ઞાનીને નહીં હોવાથી, જ્ઞાનીને માત્ર અલ્પમન થાય છે. જેટલો અસ્થિરતાનો રાગ થાય એટલો અલ્પમન થાય છે અને અલ્પમન સંસારનું કારણ નથી, માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. અહીંયા અત્યારે શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે વિચારતો થવું તે મુખ્ય છે. ઉપયોગ ભલે અંદરમાંથી બહાર આવે, સમય દર્શન ચાલુ હોય, એની અહીં મુખ્યતાની વાત નથી કરી. હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે. જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકથી ન છૂટે તો તેને ચારિત્રમોના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી, જ્ઞાની છે, તો પણ તે બંધ તો છે જ અલ્પબંધમાં. માટે તેને મટાડવાને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નહીંથી ન છૂટવાનો અર્થાત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાજે. કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય છે. જો કેવળ જ્ઞાન થતા નહીં પૂર્ણ થઈ ગઈ, નહીં નો વિષય કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ને નહીં નથી પણ પૂર્ણતાને શુદ્ધ નહીં કહેવામાં આવે. શુદ્ધ નહીં નું ફળ કેવળ તો કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય છે. એ પ્રત્યક્ષ થઈ ગઈ, એટલે શુદ્ધ નહીં પરોક્ષ હતી પેલા. વખત થઈ ગયો, થાક લાગે.
શુદ્ધની વાત ઘણી અદભુત આવી,
અદભુત અદભુત. તમે તમારા એક કાગળની ચિઠ્ઠીમાં બધું લખી લેજો, થોટમાં આટલા આટલા ઠેકાણે કલ્પમાં છે, શ્રીમદમાં છે, નાગસેન મુનિએ કહ્યું છે, ગુરુદેવે કહ્યું છે, બધું નોટ કરજો. ગુરુદેવ પર સભામાં રાત્રિ ચર્ચામાં
એક
જગ્યાએ છે, ભલે તમને મળ્યું બતાવજો. મને જે એક જગ્યાએ છે મને એમ ચાલતો, મારા ઓલા શાસ્ત્રમાં લખેલું છે. આમાં
હાજર
હાજર હાજર કાને સાંભળેલી વાત અને બધા સુધી તો ટેપે હશે કોઈની પાસે રાજકોટમાં. રાજકોટમાં આ વાત, રાજકોટમાં, રાજકોટમાં અવારનવાર ગુરુદેવ વર્ષમાં એક વાર
સુધાર
એટલે રાત્રિ ચર્ચામાં પ્રશ્નો થતા હતા ત્યારે એકાએક કોઈ પ્રશ્ન કરેલ નહીં, ગુરુદેવ આપને ત્યારે એક ભાઈ તો શ્રદ્ધા નહીં જ્ઞાન અપેક્ષા કરું, લાલો લાલા નહીં જ્ઞાન અપેક્ષા કરું. ગુરુદેવ એટલે શું, ગુરુદેવની વાત તો કોઈ અલૌકિક છે.
આત્માનો મહિમા આવે છે,
આત્માનો મહિમા આવે એનું કામ થઈ જશે. શુદ્ધનીના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળ જ્ઞાન થતા સાક્ષાત થાય છે. ક્રીડા તો માંડી દીધી, રમત તો કેવળ જ્ઞાન રમી ગયો છે. ભાવા પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ જે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી જતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે. અવયવી નો અવયવ જે આવ્યું ને કાલ આવ્યું થી આધાર મળી ગયો. અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે, વિપરમ કળા કહેવાય. અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે. કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે શુદ્ધ જ્ઞાન જાણે છે, જાણશે નહીં, જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. કેવળ જ્ઞાનની નજીક જાય છે શુદ્ધ જ્ઞાન, સમયે સમયે મોક્ષ એને નજીક આવે છે. તેથી એમ કહ્યું કે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે. જ્ઞાન કળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન થઈ જાય છે. ચાલો હું મારા ઓલામાં પુસ્તકમાં લખેલું
105.